આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય કેબિનેટે પીએમ ફસલ બીમા યોજના અને હવામાન આધારિત પાક વીમા યોજના યથાવત રાખવાની મંજૂરી આપી. સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ભારત અને પાકિસ્તાને પોતાના પરમાણુ સ્થાપનોની યાદી એકબીજાને સોંપી. ડિસેમ્બર 2023ની સરખામણીએ આ વર્ષે જીએસટીની કુલ આવક 7.3% વધીને 1.76 લાખ કરોડથી વધુ થઈ અને શ્રીલંકન નૌકાદળ દ્વારા મુક્ત કરાયેલા 20 માછીમારો કોલંબાથી ચેન્નાઈ પરત ફર્યા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજના ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આજે નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ યોજના હેઠળ ફાળવવામાં આવેલી રકમ વધારીને 69,515 કરોડ રૂપિયા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ વીમો લીધેલા 88% ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો છે અને આ ખેડૂતોમાંથી 57% અન્ય પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાંથી આવે છે. મંત્રીશ્રીએ કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં ખેડૂતોને વીમા યોજના હેઠળ 1,70,000 કરોડ રૂપિયાની રકમ ચૂકવવામાં આવી છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે 2025ની પ્રથમ કેબિનેટ બેઠક ખેડૂતોને સમર્પિત છે.
800 કરોડ રૂપીઝ કા ફંડ ક્રિએટ કિયા ગયા હૈ જો કિ ફંડ ફોર ઇનોવેશન એન્ડ ટેકનોલોજી બેસિકલી કિસાનો કે સંબંધિત મામલો મેં ટેકનોલોજી કો ઉપયોગ કરકે ઓર સ્પેશિયલી ઇન્શ્યોરન્સ મેં ફાસ્ટર અસેસમેન્ટ હો ક્રોપ ડેમેજ અગર હુઆ હૈ એડવર્સ વેધર કે કારણ કોઈ પ્રોબ્લેમ આઈ હૈ તો ઉસકા અસેસમેન્ટ ફાસ્ટ હો ક્લેમ સેટલમેન્ટ ફાસ્ટ હો ઓર ટેકનોલોજીકલ મેજરમેન્ટ સે ડિસ્પ્યુટ્સ મેં કમી આયે ઇસકો ધ્યાન મેં રખતે હુએ એક ફંડ ફોર ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ક્રિએટ કિયા.
કેન્દ્રીય મંત્રીમંડળે ડી એમોનિયમ ફોસ્ફેટ ડીએપી ખાતરો પર પોષક તત્વો આધારિત સબસિડી વધારીને 3,500 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કરવાની મંજૂરી આપી છે, જેનાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવે ડીએપી ઉપલબ્ધ થશે. આજે નવી દિલ્હીમાં કેબિનેટની બેઠક બાદ મીડિયાને આ માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ખેડૂતોને 1,350 રૂપિયાના ભાવે 50 કિલોની થેલી મળતી રહેશે. આ નિર્ણયથી અંદાજે 3,850 કરોડનો વધારાનો બોજ પડશે, જે કેન્દ્ર સરકાર ઉઠાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે તેમની સરકાર ખેડૂતોના કલ્યાણને આગળ વધારવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય કેબિનેટના નિર્ણયોનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે 2025નું પ્રથમ કેબિનેટ ખેડૂતોની સમૃદ્ધિ વધારવા માટે સમર્પિત છે. તેમણે કહ્યું કે દેશને તેના તમામ ખેડૂતો પર ગર્વ છે, જેઓ રાષ્ટ્રને અન્ન પૂરું પાડવા માટે સખત મહેનત કરે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સ્થાપનો અને અન્ય સુવિધાઓ પરના હુમલા અટકાવવા અંગેના કરાર હેઠળ બંને દેશોએ આજે પરમાણુ સ્થાપનો અને અન્ય સુવિધાઓની યાદીની આપ લે કરી હતી. આ દસ્તાવેજોની નવી દિલ્હી અને ઇસ્લામાબાદમાં વિવિધ રાજદ્વારી માધ્યમો દ્વારા આપ લે કરવામાં આવી હતી. બંને દેશોએ આ સંબંધમાં 31 ડિસેમ્બર 1988ના રોજ એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જે 27 જાન્યુઆરી 1991થી અમલમાં આવ્યો હતો, જેમાં બંને દેશો દર વર્ષની 1 જાન્યુઆરીના રોજ કરાર હેઠળ આવરી લેવાતા પરમાણુ સ્થાપનો અને સુવિધાઓની એકબીજાને જાણ કરે છે. ભારત અને પાકિસ્તાને આજે રાજદ્વારી સ્તરે એકબીજાની કેદમાં રહેલા કેદીઓ અને માછીમારોની યાદીની આપ લે કરી હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ભારતે તેની કેદમાં રહેલા 381 પાકિસ્તાની કેદીઓ અને 81 માછીમારોના નામ જાહેર કર્યા છે, જ્યારે પાકિસ્તાને તેની કેદમાં રહેલા 49 ભારતીય કેદીઓ અને 217 માછીમારોના નામ જાહેર કર્યા છે. ભારતે પાકિસ્તાનની કેદમાંથી કેદીઓ, માછીમારો અને તેમની નૌકાઓ તેમજ ગુમ થયેલા ભારતીય સંરક્ષણ કર્મચારીઓને વહેલા મુક્ત કરવા અને તેમને પરત લાવવા જણાવ્યું છે. પાકિસ્તાનને 183 ભારતીય માછીમારો અને કેદીઓની, જેમની સજા પૂરી થઈ ગઈ છે, તેમની મુક્તિ અને સ્વદેશ પરત લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવવા પણ કહેવામાં આવ્યું છે. પાકિસ્તાનને તેની કસ્ટડીમાં રહેલા 18 નાગરિક કેદીઓ અને માછીમારોને તાત્કાલિક કોન્સ્યુલર એક્સેસ આપવાનું પણ કહેવામાં આવ્યું છે, જેઓ ભારતીય હોવાનું માનવામાં આવે છે અને જેમને અત્યાર સુધી કોન્સ્યુલર એક્સેસ આપવામાં આવી નથી. પાકિસ્તાનને તમામ ભારતીય નાગરિક કેદીઓ અને માછીમારોને ભારત પરત મોકલવામાં આવે ત્યાં સુધી સલામતી, સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત એકબીજાના દેશમાં કેદીઓ અને માછીમારોને લગતી બાબતો સહિત તમામ માનવતાવાદી બાબતોને પ્રાથમિકતા આપવા માટે પ્રતિબદ્ધ છે. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરી શકશો. ભારતીય નૌકાદળ આ મહિનાની 15મી તારીખે મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે સ્વદેશી રીતે નિર્મિત યુદ્ધ જહાજો નીલગીરી, સુરત અને વાઘશીરને સામેલ કરવા જઈ રહ્યું છે. આ ત્રણેય યુદ્ધ જહાજો ભારતીય નૌકાદળની લડાયક સજ્જતામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ યુદ્ધ જહાજો સંરક્ષણ, સ્વનિર્ભરતા અને સ્વદેશી જહાજ નિર્માણના ક્ષેત્રમાં દેશની અજોડ પ્રગતિને પ્રતિબિંબિત કરશે. યુદ્ધ જહાજ નીલગીરી ગુપ્તચર સુવિધાઓ અને વિશ્વસ્તરીય ટેકનોલોજીથી સજ્જ છે. સુરત યુદ્ધ જહાજની ડિઝાઇન અને ક્ષમતાઓમાં નોંધપાત્ર સુધારાઓ છે. આધુનિક ઉડ્ડયન સુવિધાઓથી સજ્જ યુદ્ધ જહાજ નીલગીરી અને સુરત દિવસ અને રાત્રિ એમ બંને ઓપરેશન દરમિયાન વિવિધ પ્રકારના હેલિકોપ્ટરનું સંચાલન કરી શકે છે. ગુજરાત સરકારે ઉત્તર ગુજરાતના હાલના બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદ નામનો નવો જિલ્લો બનાવવાની મંજૂરી આપી છે. આજે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાતનો આ 34મો જિલ્લો હશે, જેનું મુખ્ય મથક થરાદ ખાતે હશે. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કેબિનેટે ગુજરાતની 9 નગરપાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે, જેમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામનો સમાવેશ થાય છે. આ સાથે હવે ગુજરાતમાં 17 મ્યુનિસિપલ કોર્પોરેશન અને 149 નગરપાલિકા હશે. ડિસેમ્બર 2023ની સરખામણીમાં ગયા મહિને વસ્તુ અને સેવા કર GST કલેક્શન 7.3% વધીને 1,76,000 કરોડથી વધુ થયું છે. ડિસેમ્બર 2023માં કુલ GST આવક 1,64,000 કરોડ રૂપિયા હતી. ડિસેમ્બરમાં કેન્દ્રીય GST કલેક્શન 32,836 કરોડ અને રાજ્ય GST કલેક્શન 40,499 કરોડ હતું. એકીકૃત IGST કલેક્શન 47,783 કરોડ અને GST સેસ 11,471 કરોડ છે. આ ગયા વર્ષે નવેમ્બરમાં કુલ GST કલેક્શન 8.5% વધીને 1,82,000 કરોડથી વધુ થયું હતું. શ્રીલંકન નૌકાદળ દ્વારા એક વર્ષ પહેલા ધરપકડ કરાયેલા 20 માછીમારોને આજે મુક્ત કરવામાં આવ્યા છે. આ માછીમારો કોલંબાથી વિમાન દ્વારા ચેન્નાઈ એરપોર્ટ પર ઉતર્યા હતા, જ્યાં અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારના હસ્તક્ષેપ બાદ આ માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિની તાજેતરની ભારત મુલાકાત દરમિયાન આ મુદ્દા પર ચર્ચા થઈ હતી. આ માછીમારોની આંતરરાષ્ટ્રીય જળસીમામાં પ્રવેશ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાએ આજે ભારતીય વાયુસેનાના પશ્ચિમી કમાન્ડોનો હવાલો સંભાળ્યો છે. તેઓ ડિસેમ્બર 1986માં ભારતીય વાયુસેનામાં ફાઇટર પાયલટ તરીકે જોડાયા હતા. તેમની 38 વર્ષની સેવા દરમિયાન તેઓ સંસ્થામાં મહત્વના હોદ્દા પર રહ્યા. તેઓ એર માર્શલ પંકજ સિન્હાનું સ્થાન લેશે, જેઓ 39 વર્ષથી વધુની સેવા પછી નિવૃત્ત થયા હતા. મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના અક્કલકોટમાં મેંદરગી પાસે એક માર્ગ અકસ્માતમાં 2 મહિલાઓ સહિત 4 યાત્રાળુઓના ઘટના સ્થળે જ મોત થયા અને 7 લોકો ઘાયલ થયા હતા. અક્કલકોટ ખાતે યાત્રાળુઓને લઈ જતી જીપ સાથે ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો. ઘાયલ વ્યક્તિઓની સારવાર ચાલી રહી છે. હોકી ઇન્ડિયા લીગમાં આજે ઓડિશાના રાઉરકેલા ખાતે થોડીવારમાં મેચ રમાશે. આ મહત્વપૂર્ણ મેચ શ્રીચી રાર બેંગાલ ટાઇગર્સ ટીમ ગોનાસિકા સાથે ટકરાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવા વર્ષ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ નાગરિકોને ભારત અને વિશ્વ માટે ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે સાથે મળીને કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો અસરકારક અમલ કરવા વિનંતી કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય કેબિનેટે પીએમ ફસલ વીમા યોજના અને હવામાન આધારિત પાક વીમા યોજના યથાવત રાખવાની મંજૂરી આપી. સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત અને પાકિસ્તાને પોતાના પરમાણુ સ્થાપનોની યાદી એકબીજાને સોંપી અને શ્રીલંકન નૌકાદળ દ્વારા મુક્ત કરાયેલા 20 માછીમારો કોલંબાથી ચેન્નાઈ પરત ફર્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.